સત્સંગમાં બેઠા છીએ, સ્વાધ્યાય કાલે છો, બુદ્ધિ દુર્લભતાની ભાવના છે. હા, એ બરોબર છે. ભાવનામાં બુદ્ધિ દુર્લભ ભાવના જ છે. સુલભ બુદ્ધિ પણ એકનો ઉપાય છે. સુલભ બુદ્ધિ ભાવના નથી. બોધ દુર્લભ ભાવના 11 અને ધર્મ દુર્લભ ભાવના 12. એ જ ભાવનામાં તો દુર્લભતા છે. જોઈ છે કઈ? સુલભ બુદ્ધિ પણ એ તો જીવની પોતાની ગુણ છે કેળવવાનો. ભાવના નિર્જરાથી ખરી પડે અને સંબરથી આવતા અટકે. બરાબર છે. સંવરની શુદ્ધતા, ઉત્કૃષ્ટ સંવર એનાથી નિર્જરા થતી. સંવર એટલે સાવધ્ય વ્યાપાર યોગથી વિરમવું. સંવર 57 પ્રકારનો છે. ભાઈ પાછું બધું 12 વ્રત છે, 5 મહાવ્રત છે, 10 લક્ષણી ધર્મ છે. આ જુદા જુદા આજે અષ્ટપ્રવચન માતા છે. આ બધા સંવરના સાધનો છે. 12 પ્રકારના તપ છે. એ સંવર શું કરે કે ત્યારે આશ્રવને જીવને વિભાવમાં જવા દે નહીં, અને એ સંવરમાં સ્થિતિ થાય તો જીવની શુદ્ધતા થાય, અને શુદ્ધતાને કારણે એ સંવર તપમાં પરિણિત થાય એટલે કર્મો ખરી પડે. એટલે સંવર સામાન્ય રીતે આપણે યમ નિયમ વગેરે બધું કરતા હોય એ સંવર છે કે ભાઈ રોકવું, આ વસ્તુ છે તો ત્યાં જવું નહીં, આમ કરવું નહીં. નિગ્રહનું સ્વરૂપ એ સંવર છે. પણ શુદ્ધિનું સ્વરૂપ નિર્જરા છે. એ જ્યારે ઉત્કૃષ્ટ શુદ્ધિના રૂપમાં જીવના ભાવ અત્યંત શુદ્ધ થઈ જાય તો એ સંવર એને બે પ્રકારનું કામ કરે છે. નવું તો કાંઈ આવવા દેતો નથી અને જૂનું પૂરું કરે છે. જેમ ધ્યાન એક સાધન છે, ધ્યાન સામાયિક આ બધા સંવરના સાધન છે. સાવધ્યમ યોગમ પચખામી, તો હું બધા જ પ્રકારના પાપ વ્યાપારથી નિવૃત્ત થઈને હવે આ સામાયિક વ્રત કરું છું. તો ત્યારે એને પાપ વ્રતને દૂર કરવા માટે થઈ અને એ સામાયિકનો ઉપક્રમ લીધો, અને એની અંદર એની લીનતા થઈ, સમતા ભાવની લીનતા થઈ, તો એને કારણે નવું તો કાંઈ આવતું નથી, પણ અત્યારે જે ક્રિયા ચાલી છે, આત્માની જે અવસ્થા છે, એનું પરિણામ શું? જે છે એ પણ હવે કર્મો મંદ હશે, જે શિથિલ હશે, જે નબળા હશે, એ તો ધડોધડ ખરવા માંડશે. એ રીતે નિર્જરાની શ્રેણી ઉત્પન્ન થાય, અને જેમ જેમ આ સંવરની સાધના ઉત્કૃષ્ટ થાય, એટલે સંવરને બીજા અર્થમાં કહીએ તો સંયમ. તો સાધુ શું કરે છે? ઉત્કૃષ્ટ સંયમનું પાલન કરે છે ત્યારે ક્યાંય નિર્જરાની કોઈ નવી પદ્ધતિ નથી. ખ્યાલ બેસે છે? પણ એ સંવરના સાધનથી તલ્લીન થાય, કોઈ પણ સાધનથી જીવ પોતાના સ્વરૂપ સાથે અભિન્ન બને તો એ ઉત્કૃષ્ટતા નથી. એટલે નિર્જરાનો કોઈ જુદો માર્ગ નથી, આશ્રમ અને સંવર. પણ સંવરનું શુદ્ધપણું જેમ આશ્રમના બે ભાગ પડે, શુભ અને અશુભ, તો શુભ હશે તો પણ બંધ તો છે જ પણ સાનું બંધ છે, પછી એની આખી વ્યાખ્યા જુદી આવે છે. એમ અહીંયા સંવર છે અને સંવરથી નિર્જરા, તો નિર્જરા કરવા માટે એ સંવરમાં સંયમમાં સ્થિત સાધુ છે, મુનિ સંયમમાં સ્થિત છે, એ જ એના કર્મોની નિર્જરા કરે છે. આવેલા રોકાય છે. હવે અત્યારની સ્થિતિ એવી છે અત્યંત શુદ્ધ કે જીવ પોતાના સ્વસ્વરૂપમાં લીન છે, ધ્યાનસ્થ છે પોતાના આત્મ સ્વરૂપમાં, સ્વરૂપની વિચારણામાં. તો તે સમયે નિર્જરાની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યારે હું સાધનના જોરે સંવરને રોકું છું પણ એ મારું કામ અત્યારે સંવર પૂરતું જ કરશે, એનો મૂળથી છેદ ઉડાડી શકવા માટે શક્ય નથી. પણ નિર્જરાની અંદર તો એ કર્મ જે બંધાયેલા છે પૂર્વે, એ પ્રદેશો સાથે જે આત્મા સાથે જોડાયેલા છે, એ પણ ત્યાં ખરવાનું શરૂ. અને કર્મ ક્યારે ખરે? આત્મામાં જ્ઞાનાગ્નિ જાગે, ધ્યાન અગ્નિ જાણે જાગે, અને એ તપથી જાગે. તપનો અગ્નિ પ્રગટે, તપને બીજા અર્થમાં અગ્નિ કહેવાય. આત્માનું તેજ, આત્માનું પ્રકાશ, આત્માનું સત્વ, આત્માનું સામર્થ્ય, આ તપ છે. જો આત્માનું સામર્થ્ય ન પ્રગટે તો એ તપ નથી, એ કષ્ટ છે. કષ્ટથી કર્મનો ક્ષય ન થાય, તપથી થાય. એટલે હઠયોગી કષ્ટ ગમે એટલું કરે, કોઈ અજ્ઞાની અને જડ મનુષ્ય, અબુદ્ધ મનુષ્ય તારાવાર કષ્ટ સહન કરે, એથી કરીને એ નિર્જરાનો માર્ગ પામતો નથી. કેટલાય લોકોને તો જન્મજાત કષ્ટ હોય અને બહુ દુઃખી હોય તો આપણે એમ કેવું ને, સારું એને ઘણી નિર્જરા થાય છે. નથી એ જ એનો કષ્ટ છે, અને કષ્ટ એના કર્મજન્ય કષ્ટ સહન કરે છે. આ તપ છે એ કર્મજન્ય નથી, પુરુષાર્થજન્ય છે. તપ ઈચ્છાથી થાય છે, સંવર એટલે રોકવું, એટલે આવતું તો રહે જ છે, એ તો પ્રવાહ છે, આવતાને રોકવું એ પોતાનો પુરુષાર્થ છે. તો સંવર અને સંયમ એ પુરુષાર્થનો ધર્મ છે. કેમ આ આત્માનો સામર્થ્ય નહીં? હા, પણ એ પણ એ આત્માના સામર્થ્યથી થાય ને. જો વૃત્તિનું સામર્થ્ય જોર કરે તો કષ્ટ થયું, ઉપવાસ કર્યો પણ શું કર્યું, કષ્ટ સહન કર્યું. એટલે એમ કહેવાય કે આજે એને ખાવાનો ઉદય નહોતો, ભૂખ સહન કરી. પરંતુ આત્મભાવથી જ્યારે કર્યું હશે ત્યારે એણે તપ કર્યું. તપમાં આત્માનું સામર્થ્ય આવે, આત્માના સામર્થ્યના અભાવમાં તપ સંભવી ન શકે. કરે ખરો પણ એને તપ કહેવાય નહીં, કારણ ઈચ્છા નિરોધ તપ. તપમાં પહેલી વસ્તુ ઈચ્છાનો, ઈચ્છા ઊભી છે અને તપ સરસ ચાલે છે. ઈચ્છા ઊભી છે અને તપ સરસ ચાલે છે, તો એ તપ છે, એ કષ્ટ છે, એ તપ નથી. એનાથી સંવરે ન થાય અને નિર્જરાની તો વાત જ નથી. ભાવ આવે એટલે તપ આવ્યું. આત્માનો ભાવ કોનો? આત્મા. એટલે આપણી દ્રષ્ટિ આપણા સ્વરૂપ ઉપર ગઈ, સ્વરૂપના ગુણ ઉપર ગઈ, સ્વરૂપની શક્તિ ઉપર ગઈ, સ્વરૂપના સામર્થ્ય ઉપર ગઈ, અને પછી એના આધાર ઉપર આપણે તપ કર્યું. વૃત્તિના આધાર ઉપર નહીં, આપણા ભાવના આધાર ઉપર. તો એ ભાવના આધાર ઉપર થયેલું તપ એ અગ્નિના રૂપમાં કામ કરે છે, કર્મની નિર્જરામાં હેતુભૂત થાય છે.
એટલે આપણે અભ્યાસ કરી આત્માનું સામર્થ્ય પ્રગટવા
માંડ્યું, સામર્થ્ય. અને કાં સામર્થ્ય પ્રગટે એના આધાર ઉપર આપણે સાધન કરીએ, તપ કરીએ, કોઈ પણ પ્રકારનું બાહ્ય અભ્યંતર આત્માના સામર્થ્ય ઉપર કરીએ. એટલે બાકીની બધી જગતની સંસારના પાપ વેપારની ઈચ્છાનો નિરોધ કરીએ. તો સામાયિક કરવું હોય તો પેલું પછકાણ જ લેવું પડે છે કે સાવજમ જોગમ પચકમ. જિનાલયમાં પૂજા કરવા જવું હોય તો પેલા પછકાણ જ લે છે, નિશ્ચિત કે ના હવે આ તો વાસ્તુ બંધ છે. હવે એમાં ગમે તેવો સગો મળ્યો, ઓળખાણવાળા મળ્યા, તો પણ ત્યાં એને વાતનો વિકલ્પ, વ્યવહારનો વિકલ્પ, સંસારના પ્રયોજનનો વિકલ્પ આવવો જોઈએ? આવે તો એને નિરોધ કરવો જોઈએ, આવે તો નિરોધ કરવો. હવે એ પણ વસ્તુ છે, આકરું કઈ નથી, એટલું બધું આકરું છે. નક્કી કરો તો એ ગમે તે કે સામાનો વિચાર કર્યો એટલે વાત પૂરી થઈ ગઈ. તમે સામાનો વિચાર કર્યો તો આત્મકલ્યાણમાં તમે છો જ નહીં, પરમા જ વૃત્તિ છે તમારી. પણ છતાંય સામાનો લક્ષ્ય રાખીને કોઈ દોસ્તો અનુષ્ઠાન ન
કરવું.
જગતને રાજી રાખવા માટે કોઈ દી પ્રયત્ન કરે જે ધર્મ કરશે ને, એ આત્મ વંચના સિવાય કઈ નહીં કરે, એ દંભિત છે, બીજું કઈ નહીં. સાચા રાખવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ લૌકિક ભાવ છે, એ અલૌકિક ભાવ નથી. તમે સત્ય વાત કરો પણ સૌને એમ કેમ કન્વિન્સ થાય? ભગવાન મહાવીરને પણ એ ધારણા નથી કે હું જગત આખાનું કલ્યાણ કરી દઉં. હા, ભાવધર્મ આપું બધાને, પણ ધોકો મારીને ધર્મ, લોક દ્રષ્ટિથી ધર્મ નથી. લોકસંઘના કૃપાળુ દેવતે એવો મંત્ર આપ્યો છે કે લોકસંઘના જેની જિંદગીનો ધ્રુવ માટો છે, એવી જિંદગી ગમે તેવી શ્રીમંતતાવાળી હોય, વૈભવવાળી હોય, તો પણ દુઃખનો અને પરંપરાનો ભવનો કારણ છે. આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી નિર્ધન હોય, એકાકી હોય, તો પણ કલ્યાણ કારણ છે. એક નાના સૂત્રની અંદર અનેક પ્રકારની આપણી શંકાઓના સમાધાન મળી જાય છે. આપણે તરત જ વિચાર બીજાનો કરીએ છીએ. કાલે એક ગાથા આવી હતી કે જીવ અજ્ઞાની મનુષ્ય બીજા જીવ માટે શોક પેરા કરે છે, આગલી પહેલી ગાથા 518, અને પોતે ભવસાગરમાં દુઃખી થઈ રહ્યો છે, એની ચિંતા એને થતી નથી. આત્મચિંતા વિનાની પરચિંતા વાંઝણી છે અને દંભ છે. જેને આત્મચિંતા નથી એને પરચિંતા એ વ્યર્થ છે. પણ બેસે નહીં. એટલા માટે લોકસંજ્ઞાનું જોર એટલું બધું છે, એટલે સિદ્ધિ પ્રસિદ્ધિ અંદરમાં રહેલી સૂક્ષ્મ જો વાસનાઓ, સારો કેવડાવવો છે, ખ્યાતિ જોઈએ છે, પ્રસિદ્ધિ જોઈએ છે, માન જોઈએ છે, સત્કાર જોઈએ છે, પૂજાવું જોઈએ છે, આ બધું અંદર ભર્યું છે વાસનાઓથી. એટલે આનંદ ગંજીએ સરસ વાત મૂકી કે તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ. પ્રભુ આ બધાય જ્ઞાનીઓ છે પણ બધા વાસનાથી ભરેલા છે. એમાં એને કોઈ એક વ્યક્તિ વિશેષની વાત નથી કરી, પણ આ બધાય વાસનાઓ. અને કેવી એની વાસના છે? તરતમ જોગે રે, તર જેવું જેનું પદ, જેવી જેની પ્રતિષ્ઠા, જેવું જેનું પુણ્ય, એવા પ્રમાણે એની વાસનાઓ છે. વાસનાઓથી રહિત કોઈ નથી. સ્પૃહા અંદરની. તો આવી વાસનાઓથી હવે એમનો બોધ અમને મળે છે, તો બોધ કેવો થયો? અને તીર્થંકરનો બોધ કેવો છે? નિર્વાસિત છે. એ કહેતા નથી કોઈ મારો જય જયકાર કરે, કોઈ મને આ આપે, કોઈ મારું આ કરે, તીર્થંકરને કોઈ વાસના મનાવવાની, પૂજાવાની, પ્રસિદ્ધિની, સિદ્ધિની, વૈભવની, ઐશ્વર્યની કોઈ નથી. એને એના નામની, એના કામની લોકો જય જયકાર કરે, આપણને સાચા સમજે. અરે લોકો આપણને જે સમજવા હોય સમજશે. મનુભાઈ, લોકસંજ્ઞામાં છે બધા. અત્યારે આખા ધર્મનો આધાર લોકસંજ્ઞા છે. આત્મકલ્યાણ અને આત્મશાંતિ બહુ ઓછી જગ્યાએ મળે, એટલે નિર્ગ્રંથતા અને વિતરાગતા એ મૂળ મંત્ર છે. નિર્ગ્રંથતા, જો મુનિપણું આવે તો નિર્ગ્રંથતા, અને દેવપણું આવે તો વિતરાગતા. પરમ ગુરુ નિર્ગ્રંથ, તો મારા ગુરુની શરૂઆત ક્યાંથી થાય? નિર્ગ્રંથતાથી થાય, આરંભ સમારંભથી થાય, સિદ્ધિ પ્રસિદ્ધિથી થાય. વાત તો જ પ્રભાવ ઘટો છે, અને એટલા માટે કોઈ ગણિત આપણને બેસશે નહીં. કેમ કે એવા કાળમાં આપણે રહીએ છીએ કે જો વિતરાગનું સાક્ષાત આપણને દર્શન સાથેનું અનુસંધાન આપણું ન થાય તો આપણને ધર્મનું કોઈ કિરણ આપણા સુધી પહોંચે એમ નથી. યોગ છે એવો કે આ કાળમાં કૃપાળુદેવ જેવો પુરુષ મળ્યો, અને જેણે કાળબળના બધા માર્ગને આ લોપ અલોપ થયેલો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ પ્રકારે લોપ થયો છે. આચાર્યોથી, ગુરુઓથી, સાધુઓથી, શ્રાવકોથી, મોભીઓથી, ધર્મના મોવડીઓથી ધર્મનો લોપ જ થયો છે, માર્ગનો લોપ જ થયો છે. મુક્તિનો માર્ગ ગયો અને લોકસંજ્ઞાનો માર્ગ પ્રસિદ્ધ થયો. એ સમયે આ પુરુષ આ માર્ગને, અંદરના જે કંઈ છિન્ન વિછિન્નપણું છે, ખંડખંડિતપણું છે, ભેદાભેદ છે, બધું દૂર કરી અને મત અને દર્શનથી પણ પર એવા અધ્યાત્મની મુક્તિનો માર્ગ આ પુરુષે આપ્યો. એ આત્મસિદ્ધિમાં કહ્યું કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, બધું છોડી દો. ક્યાંય રોકાવમાં જુઓ, જાણો રોકાવમાં, પણ પછી આ આમ કરે છે ને, પણ એ કરે છે, તેમાં તારે એની સાથે તણાઈ જવાની શું જરૂર છે? એ કરે છે, એ તે જાય, પણ એટલે સાચું એવો નિર્ણય શું કેમ લીધો? તો એનું કારણ કે તું અંજાઈ ગયો, તું એનાથી પ્રભાવિત થયો, અને વિતરાગ માર્ગના જે તત્વો છે એ ગૌણ થઈ ગયા અને પેલું મુખ્ય થઈ ગયું. ફેરફાર શું થયો? આપણું જાણપણું ખોટું નથી. વિતરાગમાંથી દ્રષ્ટિ રાગ તરફ ગઈ, એને સંસાર જો અંદર, આપણને પણ એ ક્યારે થાય કે આપણને પણ સંસાર ગમે છે. ઓલાની પૂજાને સત્કાર થાય છે, મારો નથી થતો, એ ખેદ છે, અંદર બળતરા છે. એટલે એમ કે આનું બધું, આટલું બધું બહુમાન છે ને આપણું નથી, તારું પુણ્ય નબળું છે, એથી કરીને તારો આત્મા નબળો છે એમ માનવાની જરૂર એવું નથી કેતો. બે વસ્તુ ભિન્ન છે, પુણ્ય તત્વ અને આત્મ સંપત્તિ, એ બે ભિન્ન છે. આપણે એને એકમેક કરીએ છીએ. એટલે આપણે કહીએ કે તીર્થંકર જેવો વૈભવ હોય એનો જ મોક્ષ થયો, તો આ બધા કેવડીનું શું થયું? કરોડો સોનલભાઈ, એનું શું થયું? એને કોઈ ગાયણા નહીં, એને કોઈ જોયા નહીં, એને કોઈ વૈદ્યા નહીં, એને કોઈ દેરાસર ન થયેલા, એને કોઈ ચિત્રપટ ન સ્થાપ્યા, એનું કાંઈ ન થયું. આવા કરોડો લોકો, એ તીર્થંકરને 2 કરોડ કેવડી, અને બીજા શ્રુત કેવડી ને સંવેક દ્રષ્ટિ ને આ બધાનો તો કોઈ પાર નહીં. આ બધાની દશા શું સંસારમાં રખડે છે? સ્વયંમાં પ્રતિષ્ઠિત છે. આટલી વાત કૃપાળુદેવના બોધમાંથી આમ ઝળકે છે. ક્યાં હે જીવ તું અંજાઈ જામાં, પુણ્યના પ્રભાવમાં અંજાઈ જામાં, તું જાણ. પણ જાણ પછી એ સાચું છે તો તે મહત્વ પુણ્યને આપ્યું, આત્માને ન આપ્યું, વીરતીને ન આપ્યું, નિર્ગ્રંથતાને ન આપ્યું, વિતરાગતાને ન આપ્યું. અને પછી તો આરંભ સમારંભ જેટલો વધે એમાં તને આનંદ થવા માંડ્યો. તે જોયું 10,000 હતા, હો તને શું થયું? આવો વૈભવ હતો, આવો ઠાઠમાઠ હતો. આટલેથી હેલિકોપ્ટરમાંથી ફૂલ વરસતા હતા, હેલિકોપ્ટરમાંથી ફૂલ વરસતામાં તેમાં આત્મકલ્યાણ ક્યાં આવ્યું? ફલાણા દેશનો મોવડી પણ એની સભામાં હાજર હતો, ભલે ન હોય પછી તો હિંસાના જ કામ કરવાનો છે. એ તો લોકધર્મ બજાવવા આવ્યો છે. એથી કરીને તમે શું કામ ગાંડા થાવ છો? એ હાજર હતો, હોય કલેક્ટર આવ્યા હતા, કલેક્ટર આવ્યા હતા તો એને એકેય મચ્છીમારી બંધ કરી, એકેય ગેરકાયદેસર કતલખાનું બંધ કર્યું, તને નમસ્કાર કર્યામાં તું મહાન. આટલા મિનિસ્ટર હતા, પત્રિકા છપાવે, આઠ આઠ મિનિસ્ટર હાજર હતા એના પ્રવચનમાં. વૈડું છું, હા એ મુમુક્ષુ હોય કે મિનિસ્ટર હોવા છતાંય મુમુક્ષુ છે, આત્મધર્મનો ઉપાસક છે. એ સ્થિતિએ એ નહોતા આવ્યા તો એ સામે બેઠો. સમજવું પડે જીવની સંવર અને નિર્જરા, અને એના મુખ્ય આધારભૂત તપ. એ તપની સાથે આત્માનું સામર્થ્ય, એટલે જ્યારે સંવર થાય છે સંયમ, એ સંયમ આત્મશક્તિના આધાર ઉપર જ સંયમનું અધિષ્ઠાન છે. જેટલા પ્રમાણમાં આત્મ જાગૃતિ એટલા પ્રમાણમાં સંયમની ઉજ્જવળતા છે, નહીં તો સંયમ છે ખરો પણ એની ઉજ્જવળતા નથી, એની ગાંભીર્ય નથી, એનું તેજ નથી. એમાં એક બીજું કર્મ બાંધ્યું ને, સ્વપ્રશંસાનું, પોતે મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, એમાં મજબૂત અહમ ભાવ થયો કે અહમ વિસર્જનનો ભાવ થયો? તો અહમ ભાવ છે એ બાધક છે, એ આત્માના નિર્જરા તરફ, જીવના આ બધા કર્મોના ફળને નિર્જરા તરફ લઈ જતો નથી. એટલે એને તપને પણ જ્ઞાનીઓ એમ કહ્યું છે કે તપને પણ ગોપવું, પ્રસિદ્ધ ન કરવું. આપણે આમાં જ આવી ગયું કે તપને પ્રસિદ્ધિ કરવી નહીં. હવે આપણે તરત જ કરીએ ને, આપણી પાસે દલીલ છે જ. શું છે? કે હું સાંજી કરીશ એની નિમંત્રણ આપીશ, પ્રભાવ ના થશે. પ્રભાવ ના બધા મારા સગાવાલાના અહમ નહીં કે કોઈ નવા જીવને કંઈ આ કરવાની. ગણિત બહુ સાદું સીધું છે, પણ મનમાં આપણી પોતાની જ જે કંઈ નિર્બળતા છે એ એમાં પ્રદર્શિત થયા વિના, અને પછી બચાવબાજી અને બહાનાબાજી, આ કોઈ ઉપાય નથી કે ઉકેલ પણ નથી. એનાથી કદાચ વાત આપણે જીતી જાય. તમે એમ કહો કે જે કીધું સાહેબ કંઈ જવાબ ન દઈએ, કાંઈ હું જવાબ ન દઈ શકું, અને કદાચ દેવા જેવું હોય તો અહીંયા ન દઉં. પણ એથી કરીને આપણી વાત બહુ સારી છે એવું માન્યતા પણ આપણી ભૂલ ભરેલી હોઈ શકે છે. એટલે તર્કથી તત્વ ન મેળવાય, શંકરાચાર્યજીએ બહુ સરસ કહ્યું. તર્કથી જીતી શકાય. અને એક ભારતવર્ષમાં એક જમાનો હતો કે ધર્મની જીત અને હાર સેના ઉપર હતી, વાદ વિવાદ ઉપર. એવા બધા ભારતના આધ્યાત્મિક વિભૂતિઓ, મહાન આચાર્યો બધા વિવાદને રવાડે ચડી ગયા. આ ધર્મનો એક કાળખંડ એવો હતો કે બહુ ગૌરવ લેવા જેવો નથી. શંકરાચાર્ય, મંડન મિશ્ર અને બીજા જૈનોના પણ એટલા આચાર્યો, સિદ્ધસેન, આ બધા વાદ વિવાદમાં ચડી ગયા. પણ એક કાળ હતો, પોતાના ધર્મની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા, પુરવાર કરવા, અન્ય ધર્મીઓની સાથે ચર્ચામાં ઉતરવું, એટલે બુદ્ધિનું એ જિમ્નેશિયમ હતું, ઇટ વોઝ એ જિમ્નેશિયમ ઓફ ઇન્ટેલિજન્સ. એને ધર્મના આચરણ સાથે કોઈ સંબંધ, અને એમાં જય પરાજયના આધાર ઉપર રાજાઓ, પંડિતો, કોઈ શિષ્ય થઈ જાય, કોઈ પોતાના દેહનું સમર્પણ કરે. કુમારી ભટ્ટ, જબરજસ્ત ભારતનો વિદ્વાન, એ ધર્મમાં હારી ગયો હારી ગયો તો એને અગ્નિ સ્નાન કર્યું. કેવી કેવી અવસ્થા! અને કા સામાને મારી નાખે, હરિભદ્ર સૂરીના શિષ્યોને મારી નાખે. પણ આ કાલખંડ આપણો ઉજ્જવળતાનો કાલખંડ નથી, ગૌરવનો કાલખંડ નથી. અને તે સમયે નૈવાદ જોર કર્યો ભારત વર્ષમાં, નૈના આધાર ઉપર સામાને કેમ પછાડવો, એકાંત પકડાય તો જ જીત થાય, તત્વનું જે થવું હોય તે થાય. અને આના આધાર ઉપર એટલું ચાલ્યું, એની અસર વિદ્વાનો ઉપર પડી. કે વિદ્વાન કોણ? કે જે દલીલબાજ છે, જે ભેજાબાજ છે, જેની પાસે તર્ક છે, જેની પાસે વાકની ચાતુરી છે, જેની પાસે ચાતુર્ય છે બોલવાનું, અને જે વાતોડીઓ છે, એ વિદ્વાન તરીકે ખપવા માંડ્યા. હવે સાચા સાધુઓ જ્યારે સમાજની અંદર ન હોય ત્યારે ધર્મનું નેતૃત્વ કોના હાથમાં જાય? પંડિતોના હાથ. પંડિતોના હાથમાં જે ધર્મ હોય ત્યાં ધર્મનું તત્વ બહુ ઓછું. કારણ કે પંડિતોને ધર્મના આચરણ સાથે કોઈ સંબંધ નથી. એને તો તમે કહો તો હું તમને કહો તો કહેશે કે અહિંસાનું જબરજસ્ત લેક્ચર આપી શકું 1.5 કલાક સુધી, અને શાકાહારી કેમ થવું એ કહી શકું. છૂટા પછી એમ કે હું જાઉં છું હવે નોનવેજ ખાવા. એની સાથે એને સંબંધ નથી. એક પક્ષી છે, એકાંત છે. અને આ પંડિતોના આધાર ઉપર જ્યાં ધર્મની મહિમા થયો, એનું ગૌરવ થયું, ભાવના ભૂલાઈ ગઈ. વિતરાગનો ધર્મ ભાવના સાથે જોડાયેલો છે. જો વૈરાગ્ય ભાવ નથી, જો વૈરાગ્ય જાગે નહીં, જો આત્મા સ્વકેન્દ્રિત તરફ ન થાય, જો પરિઘમાંથી એ કેન્દ્ર તરફ ન આવી શકે અને એનો પરિઘ વિસ્તૃત થતો જાય, એની ત્રિજ્યા લંબાતી જાય અને એના સંસારના વલયની સંખ્યા વધતી જાય, તો એ આત્મકલ્યાણનો માર્ગ નથી. હવે આજે જુદું જ ચાલ્યું છે. જેમ એક્સપાન્શન એમ સમજે કે ઓહો આ તો વધારે વધારે સારું. એટલે માપદંડ બદલાઈ ગયા, દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. અને ધર્મ ક્યારેક પંડિતોના હાથમાં અને ક્યારેક આવા દેખાડુઓના હાથમાં, તો મુશ્કેલી થઈ જાય. ધર્મને તત્વના રૂપમાં સમજવા માટે, એટલા માટે આપણે ત્યાં એક સરસ શબ્દ મૂક્યો છે કે કયા ધર્મનું શરણું લેવું. અરિયંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવળી પન્નતો ધમ્મમ શરણમ. કેમ સાહેબ, કેવડી સિવાય તો ઘણા છે. ક્યાંય પંડિતોની વાત આવી નહીં. આગમ બહુ સ્પષ્ટ છે, જૈન દર્શનના દ્રષ્ટાઓ બહુ સ્પષ્ટ છે. તમે ભૂલ કરો તો ભરે, એમણે કહેવામાં ક્યાંય ભૂલ કે ક્યાંય કોઈ ઉણપ રાખી. એટલે કે જે માર્ગ શાશ્વત છે, આપણે પછી શાશ્વતતાને પકડી શકીએ ન પકડી શકીએ, કાળભેદને કારણે, આપણા કર્મોદયને કારણે આપણું ભવિતવ્યતા ઓછી હોય, બની શકે છે. પરંતુ જ્ઞાની પુરુષોએ જે ધર્મ મૂક્યો છે એનું સામર્થ્ય કેટલું છે કે એ ક્યાંય ચૂક ન થવા દે. જો તું એને વફાદાર રહે તો એ તને ક્યાંય આડોઅડો થવા દે. આ 12 ભાવના એ આ ધર્મ છે. શરીર માટેની કેટલી બધી ભાવના સરસ મૂકી દીધી, એક જ ભાવનામાં બધું આવી ગયું. શરીર શું છે? અશુચિ, ખાણ મળમૂત્રની, રોગ જરાનું નિવાસન હતા. એક લીટીની અંદર આ કાયા પ્રત્યે શું મમત્વ, શું આસક્તિ, શું મોહ, કેવી રીતે મળમૂત્ર અને રોગ જરા, જરા કહેતા તમામ પ્રકારના રોગો, વ્યાધિઓ, પીડાઓ, કષ્ટો, આ બધા જરાના છે, ઉંમરના કષ્ટો છે. કઈ દુઃખ નથી, કોઈ જાતનું સંજોગોનું દુઃખ નથી, સાધનનું દુઃખ, પણ જરા પોતે જ એને કારણે અનંત પ્રકારની મુશ્કેલીઓ છે ને. જીવ શું શોધે છે કે મને આ નથી, મને તે નથી, મારું આ નથી, મારું તે નથી. ભાઈ તું આ બધા ફાંફા મારમાં, આ ઘડપણ ઇટ સેલ્ફ ઇઝ દુઃખનો સમૂહ છે. આજે આ દુઃખે છે ને કાલે આ દુઃખે છે, કાલે આ મજાગરો કામ નથી કરતો ને કાલે આ કિલો ખસી ગયો છે, ઇલાજ કરશે. હવે આ હંચો કકડી ગયો છે, હવે આને 50-50, 60-70 વર્ષ સુધી હલતું હોય તો આ બધું જેમ 25 વર્ષે ટેબલ બદલાવવું પડે ઘરની અંદર, ડાઇનિંગ ટેબલ હોય તો કે હવે થાળી ડગમગ થાય છે, ખુરશી બદલવી પડે, ટીવી બદલે 2-5 વર્ષે, અને પોતે બદલાવવું. ભાઈ તારો હંચો બદલી નાખ હવે, ભાઈ હલતો તો એ કે ટેબલ એવું ન હોવું જોઈએ. આપણે આયકાસનો કરવા બેસે એમ્બિલ કે હડબીનું છે, પણ તારો કોળિયો જલે છે, તારો રોટલો મોઢામાં જતા જતા તો કંઈક થઈ જાય છે, અને મગરું પાણી પણ પી શકાતું નથી, ઢોળાય છે. તું હલી જાય એનો વાંધો. ઠીક છે, આ બધી ચર્ચાને આપણે જવા દઈએ, પણ એક જ વાત જ્ઞાનીઓએ, રોગ જરા નિવાસ અનુધામ, એનું નિવાસ સ્થાન જાતે, એનું નિવાસ સ્થાન છે. તો કાયા એવી ગણીને માન તજી તજ સારતા, જોડી છોડી આવું અશુચિનો મોહ સુકમ કરે છે. અને પછી આશ્રવ સંવર અને નિર્જરા, આ જે કઈ વૃત્તિઓ જેનાથી કર્મનો બંધ થાય, કશાય જાગૃત થાય, અને પુદગળ સાથે એ વિભાવ ભાવમાં જીવ આવે, એના વિચારોમાં વિભાવ આવે ને વિકાર આવે, આ બધા આશ્રવ છે, એનેથી કર્મ આવશે, નહીં તો કાંઈ કર્મ આવતા નથી, એનેથી આવશે. એટલે નિમંત્રણ તું આપીશ તો આવશે, તું નહીં આપતો નહીં આવે. પણ તમે કહો કે ચારે બાજુ વાતાવરણમાં છે, એનાથી બચી શકાય, તો કે બચી શકાય. અમે સાહેબ સંસારના સંઘમાં છીએ, સંબંધમાં છીએ, સંયોગોમાં છીએ, એટલે આશ્રવના દરિયા વચ્ચે જ અમે છીએ, તો કે સંવરથી બચી શકાય. જ્યાં જ્યાંથી તને એ ભાવ જાગે તેનાથી તું એને રોકવાના પ્રયત્ન કરી શકે. જે જે ઇન્દ્રિયોના વિષયોમાં આશ્રવ વધુ જાગે તે તે ઇન્દ્રિયોનો સંયમ તું કરી શકે છે. માટે સંવર 57 પ્રકારે આપ્યો આશ્રવને રોકવા માટે. આશ્રવનું જોર વધારે છે તો તને સંયમના માર્ગ પણ આપ્યા છે. આશ્રવ 42 પ્રકારના છે, સંયમ 57 પ્રકારનો છે. હવે એ બધી ચર્ચામાં અત્યારે હું નહીં જાઉં, આપણે થઈ ગયું જ બધું. જો તમારી પાસે કંઈ નોંધ હોય તો પછી વાંચજો કે આશ્રવ 42 પ્રકારના અને સંયમ 57 પ્રકારનો છે. તો આ સંયમનું જોર વધારે છે, અને આ સંયમ 57 પ્રકારનો છે, એ સંયમ જો તપમાં ફેરવાઈ જાય તો 12 પ્રકારના. નિર્જરાનું તો ઉત્કૃષ્ટ કારણ છે, અને 12 માં 6 તો બાહ્ય છે, એ બાહ્ય શરીર આધારિત છે, કર્મ આધારિત છે, ક્યાંક થયા ક્યાંક ન થયા, ક્યાંક ઘડવા થયા ક્યાંક ઓલા થયા, પણ આભ્યંતર શ્રેષ્ઠ છે. એ આભ્યંતર જો તું કરી શકતો, કદાચ મારાથી ઉપવાસ નથી થતો પણ કૌશક થાય છે, તો આ તો ઉપવાસ તો કરતો નથી અને કૌશક ઉપર લક્ષ પણ. તમે આજે ઉપવાસ ન થયો તો 4 લોગસના કૌશક કોણે રોક્યો? સોનલબેન, સ્વાધ્યાય એ તપ છે. આજે આઈન્ડિંગ મારાથી ન થઈ, અનેક પ્રકૃતિઓ હશે, અશુભ ઉદય છે કર્મનો, રોગ પીડા કંઈક પ્રકારની બાધા મુશ્કેલી જે હોય તે, એની ચર્ચા ન કરી કેમ કે વ્યક્તિગત છે. પરંતુ એની સામે કઈ જ્ઞાનીઓએ કઈ કહ્યું છે? જ્ઞાનીઓ કહે છે કે સ્વાધ્યાય ઉત્કૃષ્ટ તપ છે, એમાં આ કઈ નડે એમ છે? ઓછું ખાઈ ગયો, ખાઈ પીને ખરું, પણ મિતા. તો ત્યાં સ્વાધ્યાય કરી શકાય છે, કાયોત્સર કરી શકાય છે, પ્રાયશ્ચિત કરી શકાય છે, પ્રત્યેકમણ કરવામાં વાંધો છે, આલોચના કરવામાં, પોતાના પાપની આલોચના કરવામાં કોઈ રોકે છે? તો પ્રાયશ્ચિત તપમાં આ આલોચના, ક્ષમાપના અને પ્રતિક્રમણ એ છે, અને પ્રત્યાહાર, આ બધું એમાં આવે છે. એટલે 6 આવશ્યક શ્રાવકને અને સાધુને બધાને કીધા છે, કોઈને મુક્તિ નથી આચારણમાં, આવું 6 આવશ્યકનું મહત્વ કીધું છે. કૃપાળુ દેવે મોક્ષ માળા પાઠ 40 અને 55 માં કીધું છે. તો એ જે વાત મૂકી છે, તો નિર્જરા અને સંવરની વાત મૂકી છે કે બાંધેલા કર્મો થવી પડવા, અને અહીંયા ગાથા સરસ મૂકી છે કે સંવરના અને નિર્જરાના સાધન તો માત્ર ડિગ્રી, ઇટ્સ અ ડિફરન્સ ઓફ ડિગ્રી એન્ડ નોટ ઓફ કાઇન્ડ. એટલે સાધન નથી બદલ કરવાના, પરંતુ એની ઘનિષ્ઠતા એ વધારવાની છે. તો ઉત્કૃષ્ટ સંવર એ નિર્જરામાં પરિણિત થાય છે. અને પછી કહ્યું છે કે આ બધા સંસારની અંદર તણાતો હોય તો ક્યાંય રોકાવાનું સ્થાન ખરું? આ ધર્મને કેવી સરસ ઉપમા આપી છે, એક દ્વીપ જેવી, કે એક માનો કે પૂર આવે ને, મેંડો તણાવા ચારે બાજુ, બધા તણાવા મીંડા, કોણ બચી જાય? જેને કંઈક કંઈક દ્વીપ આધાર આશ્રય મળી જાય. મોરબીના પૂર આવ્યા હતા તો અમારા એક બેન તણાયા અગાસીમાં ચડ્યા, અને અગાસીમાંથી ભેંસ ઉપર પડ્યા અને આશરો મળી ગયો, અને ભેંસ ઉપર તણાતા તણાતા એક મંકારનો પાઇપ પકડી લીધો. પન્નાબેન બરોબર છે, અને બધા ખેંચી લીધા. તણાય છે, આ સંસારની અંદર જીવ તણાય છે, અને તણાવા જ માંડ્યા છીએ. આ પૂર એવું મહાપૂર છે, કોઈ બચી શકે એમ નથી. જે ભક્તામણમાં કહ્યું છે, કોણ રે જો રે બાહુ તરે, પોતાના બાહુથી આ સંસારના પૂરને કોણ તરી શકે, આવું ભયંકર છે. એમાં જો આશરો મળી જાય તો પૂર ગમે તેવું હોય, પણ પછી પોતાની પકડ. આશરો મળે ત્યારે કયું સામર્થ્ય પ્રગટે છે, શરીરનું કે આત્માનું? આખા જ કલાક સુધી ઝાડ ઉપર લટકી રહી હોય અને સામાન્ય કીધું હોય તો 2 મિનિટમાં કે હું પડી જાઉં તમર ખાઈ બેઠો. આત્માનો સામર્થ્ય પ્રગટે છે, આશરો મળે છે. જીવ સટોસટીના ખેલ છે ત્યારે ધર્મ છે, આશરો છે. કૃપાળુ દેવે કહ્યું ગાંધીને કે ધર્મ જીવને અધોગતિમાં જતા ધારણ કરે તે ધર્મ ધાર્ય તે ઇતિ ધર્મ. ભાઈ તને અટકાવી લઈએ, નિર્માણ થોભ પ્રવાહમાં તણાય છે, બસ અટકી જાય. હવે પછી આગળ શું કરવું પછી વિચારજો. પહેલા તો જે તણાતો હતો એમાં આ એક ધર્મનો સહારો મળી જાય તો અનાદિકાળથી સંસારના અનંત પ્રવાહમાં ધસમસતા વેગમાં જે તણાતો હતો અહીંયા જરા એને શાસ્ત્રીય પરિભાષા કહે છે નિર્વેદ. તો હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી હવે વિરામ પામ. હવે મને ધર્મ મળ્યો છે તો એક અવસર મળ્યો કે આ તણાવાની જે અવિરત ક્રિયા હતી એમાંથી જરા અટકી થોભીએ, જરા આ સંસારના પ્રવાહમાં ગાંડાની જેમ દોડતો હતો હવે જરા વિચારું કે જે દિશામાં દોડવું છે એ દિશામાં જ જવું છે, મારી દોડ સાચી છે. આ ધર્મ આટલું કરે છે. આ એક અદ્ભુત ગાથા આપી છે કે દ્વીપ સમાન છે, મહાપુરમાં તણાતો, મહાસમુદ્રમાં તણાતો, એનો પ્રવાહ કયો છે? જન્મ જરા અને કોઈ દી અંત જ નથી. જન્મો જરાના દુઃખો ભોગવા, મયરો પાછો જન્મો, બસ આમને આમને અનંતો કાળ ગયો, આમાંથી અટકવું છે. તો ભવે ખેદ, ભવે ખેદ, આ એનું એનું પરિણામ જ છે કે આ જ્યારે ભાવ જાગે કે સાહેબ હવે ભાવ નથી કરવો, આ જન્મ મરણના ફેરામાંથી જો છૂટાય ને તો સારું. અત્યારે તો તણાતો છું પણ વચમાં અટકી ગયો છું. સેના આધાર ઉપર? ધર્મ હાથમાં આવી ગયો છે એટલે હવે એક વિચાર એવો આવે છે કે આ પ્રભા તો જન્મ જરા મરણનો છે, આમાં જો આ આશરો છોડી દઈશ તો આ તો પાછો બીજો આશરો નહીં મળે ત્યાં સુધી તો આ પ્રવાહમાં તણાવાનું નિશ્ચિત છે. ત્યારે વિચાર કરે છે કે ના, તણાવું તો તરી શકાય નહીં તો કઈ નહીં. તટસ્થ થવું છે, તણાવ નથી. આ સંકલ્પ આવે ધર્મથી કે તરી શકાય તો બરોબર છે પણ તરાય એમ નથી, એટલું સામર્થ્ય હજુ અર્જિત થયું નથી. તણાવ નથી આટલો નિશ્ચય થાય તો ધર્મની મહાસિદ્ધિ છે કે હવે સંસારમાં તણાવવું નથી. અને પછી એને માટે આવો ધર્મનું શ્રવણ કોણ આપે? સાહેબ દ્વીપ મળે આશરો, પણ આશરો આપનાર કોણ? આ દુર્લભતા ત્રણ વસ્તુની કીધી, એક શ્રવણ, બીજી શ્રદ્ધા અને ત્રીજો પુરુષાર્થ. કે ખૂબ તણાય છે ત્યારે વિચાર કરે છે કે જો કંઈ આશરો મળી જાય તો સારું, પણ આશરો મળવો જ દુર્લભ છે. મઝધારની અંદર આશરો ક્યાં લેવા જવો? આવા ઘૂઘવાતા પૂરની અંદર આશરો ક્યાં લેવા જવો? જ્ઞાનીઓએ સંસારને સમુદ્રની ઉપમા આપી છે, અને સ્વયંભૂ રમણ સમુદ્ર, ઓ કેવો સમુદ્ર કે જ્યાં નેહરુ જેટલા મોજાઓ ઉછળતા હોય એમાં સામાન્ય માનવીનું શું કહ્યું. અને ત્યારે ભક્તાભરમાં કહે છે કે પ્રભુ તારા સ્મરણથી હું આવી છું આ બધું આરાધના કરવા. એક સ્તોત્રની અંદર તમારો આશરો છે તીર્થંકર. તો પેલા તો એ શ્રવણ દુર્લભ છે, અને માનો કે શ્રવણ મળી ગયું, સાચો ધર્મ મળ્યો, તો શ્રદ્ધા દુર્લભ છે કે આ મને તારશે, આનાથી હું તરી શકીશ. પણ એને શંકા થાય, ધર્મના આચરણમાં, ધર્મની પ્રવૃત્તિમાં સંદેહ થાય, એને વિચિકિત્સા કહ્યું છે. સમ્યક દર્શનનો એક ગુણ નિર્વિચિકિત્સા. કોઈ પણ પ્રકારની ધર્મકર્ણીમાં તને સંદેહ ન થવો જોઈએ. જ્ઞાનીઓએ ધર્મ માટેનું એક વિશેષણ કીધું છે, અચિંત્ય ચિંતામણી. ચિંતામણી રત્ન, કલ્પવૃક્ષ, એ તો ફળ ક્યારે આપે અને કામ દેવું, જેવું એની પાસે અપેક્ષા કરો, ઈચ્છા કરો, ચિંતના કરો, એવું ફળ આપે. કામધેનુ, કલ્પવૃક્ષ અને રત્ન ચિંતામણી, ચિંતામણી રત્ન. પરંતુ ધર્મ જો મળે તો અચિંત્ય ચિંતામણી છે. તને ધર્મ મળ્યો અને તે ધર્મને જો રાખ્યો, સ્વીકાર્યો, તો તારે ચિંતન કરવાની જરૂર નહીં મુક્તિ. એ ધર્મ જ તને મુક્તિ તરફ લઈ જશે. જો હું ધર્મમાં સ્થિર થયો, ધર્મ મને ગમવા માંડ્યો, ધર્મ પ્રત્યે મારી પ્રીતિ છે, ધર્મમાં મારો અનુરાગ છે, ના કાંઈ વાંધો નહીં. સંયમ સાધન રાગ, રોક્યા શબ્દા અધિક વિષય, સંયમ સાધન રાગ. એકવાર તને ધર્મ પ્રત્યે પ્રેમ આવ્યો, અરે પરમ તત્વ પ્રત્યે પ્રેમ આવ્યો, તારે ચિંતન કરવાની જરૂર નથી. એ તને ખાડવા ન નાખે, એ તારો ઉદ્ધાર જ કરે. શ્રદ્ધા નથી, શ્રદ્ધા ડગમગે છે, અને શ્રદ્ધા ધર્મનું જુદું જુદું સ્વરૂપ જોઈને પછી બધાને ડગમગે. એ પુરુષાર્થ પછી પેલા શ્રદ્ધાની વાત કરું છું, કે શ્રદ્ધા ડગે છે, કે ધર્મનું બીજું સ્વરૂપ જોઈને શ્રદ્ધા ડગે છે. ધર્મનું સ્વરૂપ વિતરાગતા છે, ધર્મનું સ્વરૂપ વિરતિ છે, ધર્મનું સ્વરૂપ વૈભવ નથી. તીર્થંકર એના વૈભવને કારણે મહાન નથી. શેના કારણે મહાન છે? ક્યાં વાત મૂકી કૃપાળુ દેવે? અરે પેલા દેવાધિગમ સૂત્રની સમંત ભદ્ર, કે આ શું તારા સંભાષણને કારણે તને નમસ્કાર કરવા આવી છે? શું સમજે? દેવો આવે છે એટલે એક કરોડ દેવતા તારી સેવામાં છે, ચામર ઓઢાડે છે બધા, અને આ વાયુ વિંઝણલા વાય છે એટલે અમે તને નમસ્કાર કરીએ છીએ. આ નિર્ગમ સાધુ કે છે તારામાં રહેલી વિતરાગતા, એને અમારા નમસ્કાર છે. ધર્મનું સ્વરૂપ વિતરાગતા છે. આ શ્રદ્ધા નથી જાગતી, કેમકે બીજી વિતરાગતા સિવાયની બાકીની બાબતમાં આકર્ષણ પાછું ખેંચાઈ જાય છે. અને શ્રદ્ધા જાગે પછી મુશ્કેલી આચાર પુરુષાર્થ. અને પુરુષાર્થની અંદર તો એક બે વસ્તુ છે, કે એની અંદર એક તો પોતાના પૂર્વકર્મનું જોડ, બીજું તથા ભવિતવ્યતા હજુ આવી નહીં. પાંચ સમવાયનો સમીકરણ થવું જોઈએ, કે તથા ભવ્યતા અને એનો પુરુષાર્થ જાગવા માટે પૂર્વકર્મનું. તો જેમ જેમ એ નિર્જરા કરતો જશે તેમ તેમ એનો પુરુષાર્થ જાગશે. કર્મનું જોર ઘટાડવું પડશે. ઔષધિ આપણે લેતા જઈએ સ્વાસ્થ્ય માટે, પણ રોગનું જોર ઘટે તો એ ઔષધિનું ફળ મળે. તો ધર્મરૂપી ઔષધનું સેવન કરીએ, પણ સાથે જ કર્મરૂપી નિર્જરા પણ એટલી જ થવી જોઈએ. તો આ બધું થતાં એક એવી ક્ષણ આવશે કે જ્યાં કર્મ પાતળા પડી જશે અને પુરુષાર્થ વધશે. તો પુરુષાર્થ નથી. તો એ ન હોય તે સમયે એ લોકોને ધર્મ ઉપર પ્રેમ છે, પણ ધર્મ પ્રમાણે આચરણ થતું નથી. પણ આ ભાવના કરે તો આ એનો જવાબ આવી ગયો. આ પુરુષાર્થનું સ્વરૂપ બહાર અને ભાવ જીવ કરી શકે, જડ ન કરી શકે. આ ભાવ કોણ કરી શકે? ભાવના યોગથી શુદ્ધ થયેલો આત્મા એટલે જાણે જડમાં રહેલી નૌકા. ઓલો જડમાં પોતે હતો અને દ્વીપ મળી ગયો હતો અને ખેંચાતો હતો, પણ જળમાં જો નૌકા હોય તો સામે કિનારે. તો બાર ભાવના, ભાવનાઓના યોગથી શુદ્ધ થયેલો એ દુઃખોને પેલે પાર પહોંચે છે. અને 530 શું છે આ બાર ભાવનાઓ? પછખાણ છે, પ્રતિક્રમણ છે, આલોચના છે. આ બાર ભાવનાઓ પછખાણ છે, પ્રતિક્રમણ છે, આલોચના છે. અને કૃપાળુદેવ એને કીધું વૈરાગ્યની જરૂર છે. એકવાર સંસાર પ્રત્યેનો નકાર જાગે જીવમાં, નકાર એટલે સંપૂર્ણપણે અંશે નહીં, તો એનો સંસાર તૂટ્યા વિના. જેને જો જોઈતું જ નથી એને મળે છૂટવાના કામીને અને બંધાવાના કામીને કોણ? આ જગતની વ્યવસ્થા જેવી છે, દિનબંધુની વ્યવસ્થા જેવી. શું સૂત્ર આપ્યું છે આ પ્રભુએ? હે, દિનબંધુની મેર એવી છે કે એ બંધાવાના કામીને છોડતો નથી અને છૂટવાના કામીને. એક વાર જો ત્યાં વૈરાગ્ય તને સંસાર તરફ નકાર આવ્યો તો સંસાર છૂટા વિના રહે નહીં, અને મોક્ષ તરફ પ્રીતિ થઈ તો મોક્ષ મેળા વિના. થાય થાય છે, આ કઈ ધડાકાની વાત નથી, આ ક્રમિક વાત છે. ક્રમ ધીરે હોય, ઝડપી પણ હોય, પણ છે ક્રમ. અને પ્રતિક્રમણ છે એ પાપનું છે, ધર્મનું નથી. પાછું વળવું ક્યાંય, હજુ એવું જ્ઞાનીએ ક્યાંય પ્રતિપાદન કર્યું નથી કે તું ધર્મના માર્ગેથી. આપણે તો ધર્મનું પ્રતિક્રમણ કરી નાખીએ છીએ, ખબર નથી પડી કેમ નું કરવું, પણ તું કરો છે ધર્મનું કરશ. તારે કરવાનું હતું એ પાપનું, આલોચના પાપની, પ્રાયશ્ચિત પાપનું, ક્ષમાપના પાપની. તું ક્યાં ધર્મની અંદર લઈ? આરાધના કરવાની છે ધર્મની, તો આરાધના કરવાની છે. અને પછી પરમ તત્વની ઉપાસના કરવાની છે. પરમ તત્વની ઉપાસના કરવાથી પરમ તત્વની સિદ્ધિ થશે. આ બાર ભાવનાઓ અદ્ભુત માર્ગ છે. આ બાર અનુપ્રેક્ષાઓ જૈન દર્શનનું અધિષ્ઠાન છે. તત્વજ્ઞાન બધું છે, છતાં જ્ઞાનીઓએ આગમમાં કહ્યું છે કે બધું તત્વજ્ઞાન દ્રવ્યનો યોગ અનંત છે. જીવન આખું ખતમ થાય તો પણ ક્યાંય મળે એમ નથી, એનો છેડો ન મળે, તાગ ન મળે. પરંતુ બાર ભાવના પાયો છે. આ બાર ભાવના હશે તો બધું છે. અને બાર ભાવનાના અભાવમાં સમસ્ત તત્વજ્ઞાન પંડિતોનું પણ નિરર્થક છે. વારંવાર આવી ગાથાઓ ચિંતવવી, ભાવનાઓ ભાવવી, અને ભાવનાથી જ જીવને શુદ્ધ કરવું. ભાવે ભાવના ભાવે 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 જીનેવર પૂજ્યો ભાવે.